आकाशवाणी। સમાચાર મિતલ પટેલ વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। બિહાર વિધાનસભાની ચૂંટણીનું મતદાન 6 અને 11 નવેમ્બરે થશે। મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે આજે બ્રસેલ્સમાં વાટાઘાટોનો 14મો તબક્કો। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું, ભારતને વિકસિત દેશ બનાવવામાં શિક્ષણ મુખ્ય ભૂમિકા ભજવશે। રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ ભંડોળને પગલે અમેરિકન સરકારનું શટડાઉન 6ઠા દિવસે પણ યથાવત। અને મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 232 રનનો લક્ષ્યાંક આપ્યો। સમાચાર વિગતવાર। બિહાર વિધાનસભાની ચૂંટણીનું મતદાન 6 અને 11 નવેમ્બરે 2 તબક્કામાં યોજાશે। મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે। ચૂંટણી પંચે આજે 243 સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી। ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ બિહારમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં 7 કરોડ 43 લાખ મતદારો માટે 90,712થી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે।
बिहार के चुनाव 2 फेजेज में होंगे। पहले फेज के गजट नोटिफिकेशन 10 तारीख को आएगा, दूसरे का 13 को। लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशंस पहले फेज की 17 को होगी, दूसरे की 20 को। स्क्रूटनी 18 और 21, विड्रॉल की आखिरी तारीख 20 अक्टूबर और 23 अक्टूबर और डेट ऑफ पोल 6 नवंबर थर्सडे और दूसरा 11 नवंबर ट्यूसडे। काउंटिंग 14 नवंबर को होगी और पूरी चुनावी प्रक्रिया 16 नवंबर तक समाप्त कर ली जाएगी।
શ્રી કુમારે ઉમેર્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાનું સંપૂર્ણ નિરીક્ષણ કરવા માટે તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે।
બિહાર મેં કુલ 243 વિધાનસભા ક્ષેત્ર હૈ, ઇસમેં અનુસૂચિત જાતિ કે લિયે 38 ઓર અનુસૂચિત જનજાતિ કે લિયે 2 રિઝર્વડ હૈ। કુલ મતદાતાઓં કી સંખ્યા લગભગ 7.42 કરોડ હૈ, જિસમેં કી મેલ 3.92 ઓર ફીમેલ 3.5 કરોડ હૈ। સિનિયર સિટીઝન્સ લગભગ 4 લાખ હૈ। 100 વર્ષ કી આયુ પૂર્ણ કર ચુકે મતદાતા લગભગ 14,000 હૈ ઓર ફર્સ્ટ ટાઈમ વોટર્સ લગભગ 14 લાખ હૈ।
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે 7 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી, જે 11 નવેમ્બરે યોજાશે અને મતગણતરી 14 નવેમ્બર થશે। બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના લોકોને લોકશાહીના આ પર્વ માટે અભિનંદન પાઠવ્યા। સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે બિહારને વિકાસ અને સુશાસનના માર્ગ પર સ્થાપિત કર્યું છે। ભારત અને યુરોપિયન સંઘ ઇયુ મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે આજે બ્રસેલ્સમાં વાટાઘાટોનો 14મો તબક્કો શરૂ કરશે। વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે વાટાઘાટોનો આ 9 તબક્કો 5 દિવસ સુધી ચાલશે। આ પછી G20 ટ્રેડ કમિશનર સમિટ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને તેમના ઇયુ સમકક્ષ મારોસ સેકોવિસ વચ્ચે બીજી બેઠક થશે। ઇયુ રાજદૂત હર્વે ડેલ્ફીને ભાર મૂક્યો હતો કે ટેરિફ અંગે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત અને ઇયુ એ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવા માટે મુક્ત વેપાર કરારનો ઉપયોગ કરવો જોઈએ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું, ભારતને વિકસિત દેશ બનવા માટે શિક્ષણ મુખ્ય ભૂમિકા ભજવશે। આજે નવી દિલ્હીમાં 20મી ફિક્કી ઉચ્ચ શિક્ષણ સંમેલન 2025ને સંબોધતા શ્રી ગડકરીએ ઉમેર્યું હતું કે ભારત વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં છે અને આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવું મહત્વપૂર્ણ છે। તેમણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વેસ્ટ ટુ વેલ્થ એન્ડ નોલેજ ટુ વેલ્થ મંત્ર સાથે સામૂહિક રીતે કામ કરવા દરેકને વિનંતી કરી।
વેસ્ટ ટુ વેલ્થ એન્ડ નોલેજ ટુ વેલ્થ એ મંત્ર સામે રખકર દેશ કે ભવિષ્યમાં આત્મનિર્ભર ભારત બનાના 5 ટ્રિલિયન ડોલર કી ઇકોનોમી બનાના એ કેવલ ટેકનોલોજી ઓર કેપિટલ સે નહીં હો પાયેગા, યે આપ જૈસે લોગો કે ઇનોવેટિવ રિસર્ચ કે કારણ હોગા। એક્સપોર્ટ બઢેગા, ઉસસે વેલ્થ ક્રિએટ હોગી, એમ્પ્લોયમેન્ટ પોટેન્શિયલ ક્રિએટ હોગા, ગાંવ ગરીબ મજદૂર કિસાનો કા કલ્યાણ હોગા, આત્મનિર્ભર ભારત બનેગા ઓર હમ વિશ્વમાં વિશ્વગુરુ બનને કી મિશન મેં કામયાબ હોંગે।
નીતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારી સીઈઓ વીબીઆર સુબ્રમણ્યમે દેશના ઉત્પાદન આધારને મજબૂત અને વૈવિધ્યસભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। નવી દિલ્હીમાં નાણાકીય વર્ષ 2025ના 4થા ત્રિમાસિક ગાળા માટે નીતિ આયોગના ટ્રેડવોચ ક્વાર્ટરલી રિપોર્ટ રજૂ કરતા શ્રી સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ઉત્પાદનમાં સ્પર્ધાત્મકતામાં સુધારો કરવો જરૂરી છે। અહેવાલમાં ભાર મુકાયો છે કે નાણાકીય વર્ષ 2025માં દેશનો કુલ વેપાર 1.73 ટ્રિલિયન ડોલર રહ્યો છે, જે વાર્ષિક ધોરણે 6% વધી 823 અબજ ડોલરની નિકાસ અને 908 અબજ ડોલરની આયાત સાથે થયો છે. તે પણ દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2025માં સેવાઓની નિકાસ રેકોર્ડ 387.5 અબજ ડોલર સુધી પહોંચી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, વૈશ્વિક ઉર્જા ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે અને કુદરતી ગેસ ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવી દિલ્હીમાં કુદરતી વાયુ નિયમનકારી બોર્ડના 19મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલ સમારોહને સંબોધતા શ્રી પુરીએ કહ્યું કે કુદરતી વાયુ માત્ર બળતણ નથી પરંતુ દેશના સ્વચ્છ ઉર્જા ભવિષ્ય માટે એક સેતુ છે. રિપબ્લિક અને ડેમોક્રેટ્સ ભંડોળને લઈને અમેરિકાની સરકારનું શટડાઉન આજે 6ઠા દિવસમાં પ્રવેશ્યું. વ્હાઇટ હાઉસે ફેડરલ કર્મચારીઓની મોટા પાયે છટણીની ચેતવણી આપી હતી, જેનાથી તણાવ વધ્યો હતો. સેનેટ હરીફ ભંડોળ ખરડા પર મતદાન કરવાની તૈયારી કરી રહ્યું છે, જોકે બંનેમાંથી કોઈ પણ પસાર થવાની શક્યતા નથી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે છટણી યોજનાઓની વિગતો રોકીને આ મડાકાંઠ માટે ડેમોક્રેટ્સને દોષી ઠેરવ્યા. અમેરિકાના વૈજ્ઞાનિકો મેરી ઇબ્રુન્કો અને ફ્રેડ રેમ્સનને જાપાનના શિમોન સાકાચુકી સાથે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં 2025નો નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી. પેરિફેરલ રોગપ્રતિકારક સહિષ્ણુતા પરની શોધ બદલ તેમને આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર એ શોધવા માટે જાહેર કરાયો છે કે રોગપ્રતિકારક શક્તિ આપણા શરીર પર આક્રમણ કરવાનો પ્રયાસ કરતા હજારો વિવિધ સૂક્ષ્મ જીવાણુઓથી આપણને કેવી રીતે રક્ષણ આપે છે. નોબેલ સમિતિ દ્વારા આજે સ્વીડનના સ્ટોકહોમના એક સમારોહમાં જાહેરાત કરવામાં આવી હતી કે ત્રણેયને નિયમનકારી ટી કોષો, મુખ્ય ઘટકો જે રોગપ્રતિકારક શક્તિને શરીરના પોતાના પેશીઓ પર હુમલો કરતા અટકાવે છે, ઓળખવા બદલ સન્માનિત કરાયા હતા. મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં આજે ઇન્દોરમાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 231 રનમાં ઓલઆઉટ થયું. ન્યૂઝીલેન્ડ તરફથી સોફી ડિવાઇને સૌથી વધુ 85 રન કર્યા. 232 રનના લક્ષ્યાંકનો પીછો કરતા છેલ્લા અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકાના 17 ઓવરમાં 1 વિકેટે 106 રન થયા છે. સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આજે માલદીવના માલેમાં તેમના માલદીવના સંરક્ષણ મંત્રી મોહમ્મદ ઘાસન મોમુન સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું હતું કે બેઠકમાં બંને પક્ષોએ ભારત અને માલદીવ વચ્ચેના હાલના દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા માટે નવા માર્ગો શોધવામાં આવ્યા હતા. તેમણે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. હવામાન વિભાગે આજે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી NCRમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ આજે કરા પડવાની શક્યતા છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર RK જેનામણીએ જણાવ્યું હતું કે આવતીકાલથી રાષ્ટ્રીય રાજધાની પર વરસાદની પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના નાગરિકોને શરદ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ પવિત્ર પ્રસંગ દરેક માટે સમૃદ્ધિ, ખુશી અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવશે. શ્રી મોદીએ પ્રાર્થના કરી કે દેવી લક્ષ્મી અને ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ બધાનું કલ્યાણ કરે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતના ઐતિહાસિક પ્રદર્શનની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, ભારતીય ટીમે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જેમાં 6 સુવર્ણ સહિત 22 ચંદ્રક જીત્યા છે. તેમણે રમતવીરોને અભિનંદન આપતા કહ્યું કે તેમની સફળતા ઘણા લોકોને પ્રેરણા આપશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બિહાર વિધાનસભાની ચૂંટણીનું મતદાન 6 અને 11 નવેમ્બરે થશે. મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે આજે બ્રસેલ્સમાં વાટાઘાટોનો 14મો તબક્કો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું, ભારતને વિકસિત દેશ બનાવવામાં શિક્ષણ મુખ્ય ભૂમિકા ભજવશે. રિપબ્લિક અને ડેમોક્રેટ્સ ભંડોળને પગલે અમેરિકન સરકારનું શટડાઉન 6ઠા દિવસે પણ યથાવત. અને મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 232 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે ને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.